તારીખ 11/7/1977 શ્રી પ્રવચન સાર ગાથા 180 અને 181 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 170.
નામથી બંધ છે, પરિણામથી બંધ છે, જે પરિણામ રાગ દ્વેષ મોહયુક્ત છે તેમાં મોહ અને દ્વેષ અશુભ છે. રાગ શુભ અથવા અશુભ હોય છે, પરિણામથી એટલે વિકારી પરિણામથી બંધ છે. પરિણામ એટલે શુભ પરિણામથી બંધ બંધ છે એમ નથી, જીવના વિકારી પરિણામથી બંધ છે. અને તે વિકારી પરિણામ રાગયુક્ત હોય અથવા દ્વેષયુક્ત હોય અથવા મોહયુક્ત હોય, તેમાં મોહ છે અને દ્વેષ છે તે અશુભનો પ્રકાર છે, અથવા મોહ અને દ્વેષના નિમિત્તે જીવને અશુભ પ્રકૃતિનું બંધન થાય છે. જ્યારે રાગ છે એમાં શુભ અને અશુભ બંને પ્રકાર છે. રાગમાં શુભ પ્રકૃતિનું પણ બંધ થાય અને અશુભ પ્રકૃતિનું પણ બંધ થાય છે. અશુભ રાગ હોય તો અશુભ પ્રકૃતિનો બંધ થાય, શુભ રાગ હોય તો શુભ પ્રકૃતિનો બંધ થાય. એ રીતે એના વિશેષો અહીંયા પ્રગટ કર્યા છે. જે દ્રવ્યબંધનું કારણ છે અથવા નવા કર્મબંધનું કારણ છે એવા જે જીવના વિકારી પરિણામ છે એના એની આ વિશિષ્ટતાઓ છે અથવા ભેદો છે, વિશિષ્ટતા અથવા ભેદ છે. મોહ રાગ અને દ્વેષ અને તેમાં પણ શુભ અને અશુભ, ટૂંકા માટું છે ટીકા. પ્રથમ તો દ્રવ્યબંધ વિશિષ્ટ પરિણામથી હોય છે. વિશિષ્ટ એટલે વિકાર સહિતનું જે પરિણામ અથવા જેમાં રાગ વિશિષ્ટપણું હોય, દ્વેષ વિશિષ્ટપણું હોય અથવા મોહ વિશિષ્ટપણું હોય, એવું પરિણામમાં સવિશેષપણું હોય છે અથવા વિભાવપણું હોય છે, ભાવના બદલે વિશેષ ભાવપણું હોય છે, ત્યારે તે દ્રવ્યબંધનું કારણ થાય છે. તેનાથી તેના નિમિત્તે નવો દ્રવ્યબંધ થાય છે. પરિણામનું વિશિષ્ટપણું, એવું જે પરિણામ વિશિષ્ટ છે એનું વિશિષ્ટપણું એટલે શું અહીંયા કે રાગ દ્વેષ અને મોહમય વિશિષ્ટપણું એટલે એની વિશેષતા. તો અહીંયા વિશેષતા એટલે શું લેવું છે જે દ્રવ્યબંધનું કારણ છે કે રાગ દ્વેષ અને મોહમયપણાને લીધે. આમ તો વિશિષ્ટપણાનો અર્થ ઘણો વિશાળ છે. પરિણામની શુદ્ધતા એ પણ એનું વિશિષ્ટપણું છે અને પરિણામની અશુદ્ધતા એ પણ વિશિષ્ટપણું છે એનું, કેમ કે તેનાથી તે વિશેષ છે અથવા ભેદભાવનું છે. પણ અહીંયા ગાથાનો જે વિષય છે, સૂત્રનો જે વિષય છે એની ટીકામાં વિશિષ્ટપણું એટલે રાગપણું, દ્વેષપણું અથવા મોહમયપણું, રાગમયપણું, દ્વેષમયપણું અથવા મોહમયપણું, તેને લઈને પરિણામનું વિશિષ્ટપણું છે. હા, મોહ માટે છે મિથ્યાત રાગ અને દ્વેષ, રાગ દ્વેષ મોહ એટલે મિથ્યાત મોહ એવું, તે શુભ અને અશુભપણાને લીધે દ્વૈતને અનુસરે છે. એ રાગ દ્વેષ અને મોહ એ ત્રણેય પ્રકારના પરિણામમાં એના મુખ્યપણે બે ભેદ પાડી શકાય છે, એક શુભ અને એક અશુભ. એ બે પણાને લીધે દ્વૈતને અનુસરે છે એટલે એમાં બે પણ છે, બે ભેદ છે. ત્યાં મોહ દ્વેષમયપણા વડે અશુભપણું હોય છે. સામાન્ય રીતે મોહ અને દ્વેષ છે તે અશુભ પ્રકૃતિના બંધનું કારણ છે. મોહથી અને દ્વેષથી અશુભ પ્રકૃતિ બંધાય છે. પ્રકૃતિમાં પડે છે ને શુભાયુ અશુભાયુ, શુભ ગોત્ર અશુભ ગોત્ર, આઘાતીમાં પણ એવા ભેદ પડે છે, શુભ નામ અને અશુભ નામ. એવી રીતે આ જ્ઞાનાવળીની દર્શનાવળી તો બધી અંતરાય તો બધી અશુભની જ પ્રકૃતિ છે, ઘાતી છે, નાનાવણી દક્ષિણાવણી મોનીને અંતરાય એટલે એ શુભ પ્રકૃતિ છે. કાંઈ ઘાતીમાં શુભ અને અશુભ એવા બે પડે ઘાતીમાં. ત્યાં મોદ્વેષમય પણ આવડે અશુભ અશુભ પણ હોય છે અને રાગમય પણ આવડે શુભ પણ તેમજ અશુભ પણ એવા બંને પ્રકાર રાગમાં હોય છે. કારણ કે કેમ એમાં એમ હોય છે? કારણ કે રાગ વિશુદ્ધિ તેમજ સંકલેશ વાળો હોવાથી વિવિધ હોય છે. રાગમાં બે પ્રકાર હોય છે. મંદરાગને વિશુદ્ધ વિશુદ્ધ કહેવામાં આવે છે અને તીવ્ર રાગને સંકલેશ કહેવામાં આવે છે. મોટો હિસાબે નહીં એવો છે. રાગ વિશુદ્ધ નહીં, મંદરાગ હોય ત્યારે એને વિશુદ્ધ પરિણામ કહેવામાં અને વિશુદ્ધિ પરિણામની વિશુદ્ધિ પણ કહેવામાં આવે છે. એવો એક પ્રકાર છે. નીચે એને થોડો ખુલાસો કર્યો છે કે ધર્માનુરાગ વિશુદ્ધિ વાળો હોવાથી ધર્માનુરાગમય પરિણામ શુભ છે. દેવ ગુરુ શાસ્ત્ર એની ઓળખાણ પૂર્વક હો આ ઓઘે ઓઘે આ ભગવાનને ભજવાથી સંસારમાં સુખી રહેવાશે એની તો વાત કરતા નથી. ઓળખાણ હોય કે પરિપૂર્ણ શુદ્ધ છે, અઢાર દોષ રહિત છે, આપ્ત છે, એ વિતરાગ દેવ છે. એમ વિતરાગ દેવની વિતરાગતાની ઓળખાણપૂર્વક જે તેમના પ્રત્યેનું બહુમાન, જ્ઞાનપૂર્વકનું બહુમાનપૂર્વકનો રાગાંશ એ વિશુદ્ધ રાગ ગણવામાં આવે છે. વિશુદ્ધિ એટલે એમાં કલા કસાયનું જે કલંકપણું છે એનો અંશ અલ્પ છે એમ ગણવું છે. તીવ્ર નથી, કસાય કલંક છે. મૂળ શું છે? રાગ છે તે કસાય છે અને કસાય છે એમાં ઓછા વધતાપણું હોય થાય છે. અભાવ થાય, વધુ થાય, ઓછો થાય એવા એની પ્રક્રિયા છે. રાગના કાર્યનું એવું ઓછા વધતાપણું થયા કરે છે. ત્યાં જેમાં કસાય ઓછો છે એને વિશુદ્ધિ કહેવામાં આવે છે. હા, એમાં એ તો નિષ્કસાય અથવા અકસાય કહેવાય છે. અહીંયા એક એવી પદ્ધતિ છે વિશુદ્ધિ કહેવાની. રાગની મંદતાને વિશુદ્ધિ કહેવાની એક પદ્ધતિ છે. કેમ કે કોઈ જીવ મોક્ષ માર્ગમાં ચડે છે ત્યારે ચડતા પગથિયામાં રાગ પૂર્ણ વિતરાગ ન હોય ત્યારે રાગાંશ સાથે સાથે હોય છે. અને એ રાગાંશ પર અહિંસા વગેરે બાહ્ય જે દોષો છે એનાથી નિર્દોષ રૂપ હોય છે. વ્યવહારે એની નિર્દોષતા હોય છે. નિશ્ચયથી કસાય અંશ જેટલો કાંઈ પણ રહી જાય એટલો સદોષ હોવા છતાં જેટલો કસાયંશ વર્તે, રાગાંશ વર્તે તેમાં સદોષ પણ હોવા છતાં વ્યવહારે એમાં નિર્દોષ પણ છે. જેમ કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રની અહિંસા, અસત્ય ન બોલવું, બ્રહ્મચર્ય પાળવું, ચોરી ન કરવી, ચોરીના કોઈ પરિણામ ન થવા, ન કરવી એટલે પરિણામ ન થવા, એમ પાંચ મહાવ્રત છે ને અહિંસા સત્ય. અને કોઈ પણ પ્રકારનો પરિગ્રહ રાખવો નહીં. પરિગ્રહ રાખવો નહીં એટલે પરિગ્રહનો વિકલ્પ સુદ્ધા થાય નહીં. મને વસ્ત્ર હોતો ઠીક, મને પ્રાથમિક જરૂરિયાત જીવન જીવવાની પ્રાથમિક જરૂરિયાત હોય તો ઠીક, એટલે વસ્ત્ર હોય, અન્ન હોય, રહેવાનો આશરો, ઘર હોય, આશરો કહે છે ને માણસ, એવા પરિગ્રહનો કોઈ વિકલ્પ માત્ર પણ એને ન થાય. થાય તો એવો વિકલ્પ થાય કે એવું મને ન હો, ત્યારે તો છોડે છે એ વિકલ્પ પૂર્વક તો એ છોડે છે. જે વિધિ છે એમાં વિધિમાં તો વિકલ્પ છે. એ દીક્ષા લેવાની જે વિધિ છે એમાં તો વિકલ્પ છે ત્યાગનો. તો વિકલ્પ એને રાખવાનો તો નથી પણ વિકલ્પ એને છોડવાનો છે. એવું સમજમાં તો એનું પરિણામ વિશુદ્ધિ કહેવામાં આવે છે. એમ નથી અહીંયા, એમ નથી અહીંયા તીવ્ર અશુદ્ધિ નથી એની કમ્પેરિટિવ વાત લેવી છે. અહીંયા શુદ્ધતાને કમ્પેરિઝનમાં એ વાત નથી લેવી, પણ તીવ્ર જે મલિન પરિણામ છે સંસારને યોગ્ય એવા તીવ્ર પરિણામ, તીવ્ર મલિન પરિણામ જેના ઘટી ગયા છે, મલિનતા જેની ઘટી ગઈ છે એને વિશુદ્ધિ કહેવામાં આવે છે. સમ્યક દર્શન છે એ શુદ્ધ પરિણામ છે. ચોથા ગુણ છે અને નિર્મળ વિકરાગી પરિણામ છે. એ પૂર્વે કોઈ જીવ એની પૂર્વ ભૂમિકામાં હોય છે તો એને ભૂમિકાની વિશુદ્ધિ કહેવામાં આવે છે. સમ્યક દર્શન પહેલા એની વિશુદ્ધિ કહેવામાં આવે છે. ભાઈ, સમ્યક દર્શન રૂપી બીજ, મોક્ષનું ફળ મળે છે એવું બીજ જે સમ્યક દર્શન છે એ કઈ ભૂમિકામાં વાવવામાં આવે કે એને યથાયોગ્ય ભૂમિકામાં વાવવામાં આવે છે. કોઈ ગમે તેમ ઉભાંગડે ગમે તેવા પરિણામ હોય એને સમ્યક દર્શન થાય છે એમ બનતું નથી. તેનો શું છે, વિપર્યાસ ઘટેલો હોય છે. સમ્યક દર્શન થવા પહેલા એનો જો વિપર્યાસ ન ઘટ્યો હોય, એવી ને એવી વિપરીતતા ચાલુ હોય તો એને સમ્યક દર્શન થાય એમ બનતું નથી. તો એને ત્યાં ભૂમિકાની વિશુદ્ધિ કહેવામાં આવે છે. કેમ કે પહેલા એવી વિશુદ્ધિ નહોતી, એવી વિશુદ્ધિ થઈ એમાં સમ્યક દર્શન રૂપે બીજ વાવ્યું, એ વધીને ફળરૂપે, મોક્ષના ફળરૂપે થયું એમ કહેવાય છે. એ પ્રકાર એટલે એમ કહ્યું કે રાગ, રાગમય પણ આવડે સુપણું તેમજ અસુપણું હોય છે. એટલે રાગ સુપ પણ હોય છે અને રાગ અશુભ પણ હોય છે. ધર્માનુરાગ છે તે વિશુદ્ધ વિશુદ્ધિ વાળો હોવાથી ધર્મના સ્વરૂપને ઓળખીને થનારો ધર્માનુરાગ. ધર્મ કેવો હોય, વિતરાગ ભાવ કેવો હોય એની ઓળખાણ પૂર્વક જે રાગ થાય એને ધર્માનુરાગ કહેવામાં આવે છે. એમને એમ લઈ આવે છે એને ધર્માનુરાગ કહેવામાં આવતો નથી. એ શુભ છે. વિષયાનુરાગ, પાંચ ઇન્દ્રિયોના વિષયનો રાગ તે સંકલેશ વાળો હોવાથી વિષયાનુરાગમય પરિણામ અશુભ છે. જેટલા કોઈ વિષયને શરીરને થનારા પરિણામ છે પાંચ ઇન્દ્રિયના, ખાવું પીવું માંડે બધા, એ તમામ અશુભ પરિણામ છે. એનાથી અશુભ કર્મની પ્રકૃતિનો બંધ થાય છે, માઠી ગતિ થાય છે. આ દેવ લોકો દેવો જાય છે ને એક ઇન્દ્રિયમાં તીવ્ર ભોગવતાના જે પ્રચુર પરિણામ એકેન્દ્રીમાં જાય છે. ચક્રવર્તી તો જો મિથ્યા દ્રષ્ટિ હોય તો નારકીમાં જાય છે, સાતમી નારકીમાં જાય. જો મિથ્યા દ્રષ્ટિ ચક્રવર્તી હોય તો કેમ કે એને ત્યાં મનુષ્યને યોગી ઉત્કૃષ્ટ ભોગ ભોગ છે અને એ પ્રત્યેના મિથ્યા સંયોગ દ્રષ્ટિના પરિણામને લઈને તીવ્ર એના પરિણામ હોય છે, નારકીમાં જાય છે. શુભમ ચક્રવર્તી છે ને ક્લેશ, વિશેષ ક્લેશ છે જેમાં જેમાં ઘણો ક્લેશ છે અને સંક્લેશ કહેવામાં, સારી રીતે ક્લેશ પણ એને કામેલા પરિણામ એને સંક્લેશ કહેવામાં આવે છે. કાંઈ શાંતિ નથી, કા ક્યાં અમેરિકા વાળાને આવે છે શાંતિ દેખાય છે. ઘણા સાધન છે, વધુમાં વધુ આવક છે, વધુમાં વધુ મૂડી છે, વધુમાં વધુ સગવડતાના, અનુકૂળતાના, માનેલા સુખના, તો અહીંયા જોવામાં આવે છે. ઘણા એવા સાધન વાળાને બેચેનીનો પાર હોતો નથી, ચેન હોય નહીં, ઊંઘ આવે નહીં, ચેન પડે નહીં, એ તો અહીંયા પ્રકાર ઘણાના જોવામાં આવે છે. ઉદાસ આપણે જોયું છે એટલે મુંબઈ વાળા થાયને મંગલાલ બધી રીતે ઠીક, હમણાં એને ઊંઘ આવે નહીં, બધું સરખું દેખાય પાછું એમ નહીં. કુટુંબ પરિવાર, દીકરા દીકરી જમાય બધું સરખું દેવું, આમ ઉપાધિ વાળું જીવન દેખાય નહીં. છતાં એને વિચારે ચડી જવાય છે એમ કે જો નોવેલ ન વાંચ્યું સીતા સીતા તો વિચારે ચડી જવાય છે એમ કે રાત્રે 11-12 ક્યારે ઊંઘ આવે એનું કઈ ઠેકાણું નહીં. નિશાણી મળે ને ચડ ઉતર કર્યા કરે એટલે વિષય પકડે, આ ઠીક છે. નોવેલમાં તો શું છે, સંયોગ વિયોગના કથન છે. એકદમ સંયોગ વધી ગયો કે એકદમ સંયોગ ઘટી ગયો, બસ એટલે સંયોગ આશ્રિત પરિણામ છે અને સંયોગની જીવને રુચિ છે, એટલે એમાં એની રુચિમાં એને એ બાજુ એનો ઉપયોગ લાગેલો રહે છે. તો બીજી ચિંતા એને પોતાના સંયોગને વિચારવાની ચિંતા એને, ચિંતા એટલે આકુલતા એને થતી નથી, આકુલતા થતી નથી એટલે ઉપયોગાત્મક નથી. બાકી તો બધો ભારે રોગ ને ધરબાયેલો પડ્યો છે. દ્રવ્યબંધ સાધકમ રાગાદી ઉપાધિજનિત ભેદમ દર્શયતિ. હવે જીવના પરિણામ કે જે દ્રવ્યબંધના સાધક છે, જેના નિમિત્તે દ્રવ્યબંધ થાય છે, એવા જે જીવના પરિણામ તેના રાગાદી ઉપાધિજનિત ભેદને દેખાડે છે. આ ગાથામાં એ જીવના દ્રવ્યબંધના સાધક પરિણામો છે કે જે રાગાદી ઉપાધિજનિત ભેદવાળા છે, એની પ્રકારના શુભ અશુભ રાગ દ્વેષ મોહ એ પ્રકારના ઉપાધિવાળા છે, એના ભેદોને આ ગાથામાં દેખાડવામાં આવે છે. પરિણામાદો બંધો, પરિણામથી બંધ છે. પરિણામાત સકાશાત બંધો ભવતી, પરિણામથી પરિણામ દ્વારા બંધ થાય છે અથવા બંધ છે. પૂર્ણ ધર્મ સ્વરૂપ છો એવો ધર્મી છો એનો વિરોધ તું જ ભાવથી કરે, એની કઈ હિસાબ ને ગણતરી ને એનું કઈ ધ્યાન નહીં. જીવની અવળાય છે ને અવળાય, પોતે જ આવા ધર્મી નો પૂર્ણ નિર્દોષ પરમાત્મા સ્વરૂપ નો રાગ દ્વારા વિરોધ કરે છે. રાગ એનો વિરોધી છે, વિલક્ષણ છે એટલે વિરોધી છે. વિતરાગ પરમાત્માનો વિલક્ષણત્વેન, એવા જે પરમાત્મ સ્વભાવ વિતરાગ સ્વભાવ તેનાથી વિરુદ્ધ એવા જે પરિણામ કે જેમાં રાગ દ્વેષ અને મોહ એ ત્રણ પ્રકારની ઉપાધિથી સંયુક્ત પણ હોય છે, ક્યાં એમાં રાગ હોય, ક્યાં દ્વેષ હોય અથવા મોહ હોય. અશુભ મોહ ઉપદેશો, અશુભ મોહ પ્રદ્વેષ, મોહ અને દ્વેષ છે એ બંને અશુભ છે, દ્વિવચન છે, બે છે ને, મોહ અને દ્વેષ, પ્રદ્વેષ એટલે દ્વેષ, મોહ અને દ્વેષ છે તે અશુભ છે. પરઉપાધિજનિત પરિણામ ત્રય મધ્યે મોહ પ્રદ્વેષ દ્વયમ અશુભમ, એવા જે પર ઉપાધિજનિત પરિણામ
પ્રકૃતિનો બંધ થાય, સૌથી પ્રકૃતિનો બંધ થયો નથી. શિવરાજની વાત કરે છે, પંચ પરમેશ્વરી આદિ ભક્તિ ભક્તિ કરવાના પૈસા લાગતા કરી નાખ્યા ભક્તિ નથી. સર્વોપી સ્વઉપાધિત્વાત બંધહેતુ ઇતિ. આ ત્રણેય પ્રકારના પરિણામ સર્વેપી એટલે ત્રણેય, આ ત્રણેય પ્રકારના પરિણામ સ્વઉપાધિત્વાત ઉપાધિપણાને લઈને એમાં ઉપાધિપણું હોવાથી, કારણ કે તે ઉપાધિ સહિત છે ત્રણેય પ્રકારના, તેથી તે બંધના કારણ છે. એનાથી નવો દ્રવ્યમ થાય છે, એ કોઈ અબંધ પરિણામ છે. રાગ માત્ર હો, દ્વેષ અને મોહ તો અશુભ પરિણામ છે, પણ રાગ માત્ર છે તે બંધનું કારણ છે, મોક્ષનું કારણ છે. ઇતિજ્ઞાત્વા એમ જાણીને, જો ટોટલ માર્યો છે, તાત્પર્ય શું છે કે અયમ પરિણામ સર્વોપી સો ઉપાધિત વાત બંધ હેતુ ઇતિજ્ઞાત્વા બંધનું કારણ છે એમ જાણીને, બંધે શુભાશુભ સમસ્ત રાગ દ્વેષ વિનાશાર્થમ સમસ્ત રાગાદિ ઉપાધિ રહીતે સહજાનંદ એક લક્ષણ છે. ભેદ કરણા એ જાણવાનું તાત્પર્ય છે. સાવધાની છે એમ કહીને પોતાના હિત હિતની સાવધાની છે એને નુકસાનથી હટવાનો પ્રયત્ન થયા વિના રહેવાનો, એ સાવધાનીનો પ્રયત્ન છે. સાવધાની છે એ પ્રયત્નની મુખ્યતાવાળું પરિણામ છે, પુરુષાર્થની મુખ્યતાવાળું પરિણામ છે. શું કહું કે એમ જાણીને એ બંધનું કારણ છે એમ જાણીને શુભ અને અશુભ સમસ્ત રાગ દ્વેષ ના વિનાશ માટે, એના અભાવ કરવા માટે, સમસ્ત રાગાદી ઉપાધિ રહિત સહજાનંદ એક લક્ષણ સુખરૂપી અમૃતજનો સ્વભાવ છે, જે સમસ્ત રાગ દ્વેષ આદિ મૂળની ઉપાધિ રહિત છે. અસલ મૂળ સ્વરૂપ આત્માનું પરમાત્મ સ્વરૂપ જે સહજ આનંદ સ્વરૂપ છે, એવું જેનું એક સુખરૂપી અમૃતજનો સ્વભાવ, એવું જેનું લક્ષણ છે, એ સ્વભાવ પોતે જ લક્ષ્ય લક્ષણ સ્વરૂપ છે. લક્ષ્યમાં લક્ષણ સમાવી દીધું અથવા લક્ષણમાં લક્ષ્ય અભેદ કરી દીધું. એવું જે નિજ આત્મદ્રવ્ય તેની ભાવના કરવા જેવી છે, એવું તાત્પર્ય છે. એવી નિજાત્મ સ્વરૂપની ભાવના કરવા જેવી છે અને રાગદ્વેષ મૂળનો વિનાશ કરવા જેવો છે, અને એ વિનાશ સ્વરૂપની ભાવના પૂર્વક થાય છે, એ બધી વાત એમાં આવી જાય છે. રાગદ્વેષ તો ઘણા મટાડવા છે, પણ કરવું શું? તેને નિજ સ્વરૂપની ભાવના કરવી. નિજ સ્વરૂપની ભાવના કેમ થાય? કે એવી મોપાત લેવાથી, એની ગોખણપટ્ટી કરવાથી, બગડે એક રે એક રી બે બગડા બાવી નામ પણ ગોતા ને ઘડિયા પાડા એમ ગોઠા કરે એમ નથી. હું જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, એની ઓળખાણ થાય તો એની ભાવના થાય. આ સીધી વાત છે. જેમ કોઈ ઝવેરાત જોવે છે તો એને એ ઝવેરાત, આવું ઝવેરાત મને હો, એવી ભાવના એને થાય છે. એ ઝવેરાત છે એ ઓળખાણ છે ત્યારે ને, એ પાસિકા છે એમ ઓળખે છે, પથ્થર છે. આ ઝવેરાત છે, કિંમતી ચીજ છે, શરીરની શોભાનું કારણ છે, આબરૂની શોભાનું કારણ છે, બધું ઘણા એમાં તો બહુ લાંબી લક્ષંગર છે. ત્યારે એની કિંમત આવે છે ને એની ભાવના જીવને થાય છે. એમ ઓળખાણ થાય તો કિંમત થાય, ને તો એની ભાવના આપોઆપ ઓટોમેટિક થાય, નહીતર થાય એવું. એટલા માટે તો આ વિચારનો વિષય લીધો છે. ઓળખાણ પ્રથમ કરાવવા માટે તો આ વૈચારિક ભૂમિકા છે. વિચારની જે ભૂમિકા છે એની અંદર પ્રથમ પ્રયત્ન ઓળખાણનો હોય છે. જો ઓળખાણ થઈ તો એની ભાવના ઉપડી આવે છે, કરવી પડતી નથી પણ એ ઉપડી આવે છે. એટલે તેના વિશેષણો લઈએ છે. સમસ્ત રાગાદી ઉપાધિ રહી સહજ આનંદ એક લક્ષણ સુખ અમૃત સ્વભાવ. સહજ આનંદ સુખ અને અમૃત નો દરિયો આત્મા છે. કેટલો સુખ ને કેટલો આનંદ, અને એનું અમૃતપણ એટલે શું? એનું સ્વાદનું વિશેષણ છે. અમૃતપણ છે એ આનંદ ને સુખ ને જે સ્વાદ છે, એ સ્વાદનું એ વિશેષણ છે. એની ભાવના કરવા જેવી છે. અશાંતિની ભાવના કરવા જેવી નથી. એનું તાત્પર્ય છે, એવું આ ગાથાનું તાત્પર્ય છે. આખી દુનિયાને શાંતિ જોઈ છે, વિશ્વ શાંતિના નામે લોકો મોટી મોટી વાતો કરે છે, પણ આત્મશાંતિ પોતાને ન હોય ને વિશ્વ શાંતિ લાવવાની વાત કરે, તો જે પોતે અનાથ છે એ બીજાને સનાથ કરવાની વાત કરે છે, ભિખારી થઈને બીજાને દાન આપવાની વાત કરે છે, બીજાને શ્રીમંત કરી દો, પણ તું તો હજી દીખ માગે છે, તારી શાંતિ માટે તું ફાંફા મારે છો, અને દુનિયાને શાંતિ કરી દો એ વાત તારી બેહુદી વાત છે, એનો કોઈ મેળ છે? હવે વિશિષ્ટ પરિણામના ભેદને તથા અવિશિષ્ટ પરિણામને કારણમાં કાર્યનો ઉપચાર કરીને, વિશિષ્ટ પરિણામ એટલે વિકારથી વિશિષ્ટ, અને અવિશિષ્ટ પરિણામ એટલે શુદ્ધ, એમાં વિકારની વિશેષતા નથી, એવો અર્થ છે. કારણમાં કારણ ઉપચાર કરીને કાર્યપણે દર્શાવે છે, એને જ કાર્યરૂપે દર્શાવે છે. એ કારણ છે, દ્રવ્યબંધનું એ કારણ છે વિશિષ્ટ પરિણામ, અને અવિશિષ્ટ પરિણામ મોક્ષનું કારણ છે. તો એ પોતે જ બંધ સ્વરૂપ છે, એ પોતે જ વિશિષ્ટ શુદ્ધ પરિણામ મોક્ષ સ્વરૂપ છે, અને બંધ પરિણામ શુભ શુભ પરિણામ બંધ સ્વરૂપ છે. એમ કારણમાં કારણનો ઉપચાર કરીને તેને જ કાર્યપણે દર્શાવવામાં આવે છે. એ આ દાખલાનો વિષય છે. અશુભ પરિણામો પૂર્ણ અશુભ પાવતી મહ્યમ મનીષું પરિણામો નન્નગદો દુઃખ ખયો કારણ સમજે. પ્રત્યે શું પરિણામ શૂન્ય છે, અને પર પ્રત્યે અશુભ પરિણામ પાપ છે. બંને પર તરફના પરિણામ છે. પોતાના સ્વરૂપને છોડીને બીજાઓ પ્રત્યે, પર એટલે બીજા, બીજાઓ પ્રત્યેના શુભ પરિણામ તે પુણ્ય છે. શુભ પરિણામ પોતે પુણ્ય છે. શુભ પરિણામના કારણે પુણ્ય બંધ થાય છે, એટલે શુભ પરિણામ કારણ છે અને પુણ્યબંધ એનું કાર્ય છે. એ કાર્યમાં કારણનો ઉપચાર કરીને કારણને જ કાર્યરૂપે અહીંયા કહ્યું છે. તો કે એ શુભ પરિણામ પોતે પુણ્ય છે, એનાથી પુણ્ય બંધાય છે, એટલે એને પુણ્ય કહેવાનો વ્યવહાર છે કે શુભ પરિણામ પોતે પુણ્ય છે. બીજાઓ પ્રત્યે શુભ પરિણામ, બીજા પ્રત્યેની શુભેચ્છા, એને પુણ્ય કહેવામાં આવે છે. તમે સુખી થાવ નથી કહેતા ભાઈ, દુનિયા આખી સુખી થાય અમારી તો ભાવના છે કે દુનિયા આખી સુખી થાય, એ શુભ પરિણામ છે. પર પ્રત્યેના એ શુભ પરિણામ છે, એ પુણ્યબંધનું કારણ છે. મોક્ષનું નહીં પણ એ પુણ્યબંધનું કારણ છે. જૈન દર્શનમાં અને અન્ય દર્શનમાં એક મોટો તફાવત છે. અહીં તો કહે છે કે વિતરાગ, શુદ્ધ પરિણામ, નિર્દોષ પરિણામ એવા છે. જેની પાસે શુભ પરિણામ કર્તવ્ય છે એવો સિદ્ધાંત છે, એટલે સાધકને, મનુષ્યને પણ એ કર્તવ્ય નથી. તો ઈશ્વરને એ કર્તવ્ય હોય દોષિત પરિણામ એ પ્રશ્ન રહેતો નથી. હું બીજાનું ભલું કરું એ જ્યાં સિદ્ધાંતમાં નથી, ત્યાં ઈશ્વર બીજાનું ભલું કરે, એટલો મોટો તફાવત. એ તો ઈશ્વર નામે ચડાવે છે. ઈશ્વર છે એ બધાનું ભલું કરે, બધાને સુખી કરે છે. ભગવાન શું સુખી કરે છે, ભગવાનના નામે ચડાવે છે. ભાઈ, બીજા પ્રત્યેના શુભ પરિણામ તે પુણ્ય બંધ છે, એ તો બંધનનું કારણ છે. એ બંધન કોઈ કરે છે એમ નથી, પણ એ જગતનો પદાર્થનો, જગતના પદાર્થનો એ સ્વભાવ છે, એ વસ્તુનું એ વિજ્ઞાન છે. એ કોઈ કોઈનું કરી કરાવેલી ચીજ છે નહીં, કે મારા માટે બીજું થાય ને તમારા માટે બીજું થાય, એવું એમાં ઓછું ઓછું તોડી શકાતું નથી. એ તો વસ્તુનો નિયમ છે. સર, એ પર પ્રત્યે શુભ પરિણામ પુણ્ય છે, અને પર પ્રત્યે અશુભ પરિણામ છે તે પાપ છે. બીજા પ્રત્યેના અશુભ પરિણામ છે એ બધા પાપના પરિણામ છે, એમ કહ્યું છે. પછી જીવ આશ્રિત હોય છે, પુદગળ આશ્રિત પણ હોય છે, એમ કહ્યું છે. એમ કહ્યું છે એટલે એવું સર્વજ્ઞની વાણીમાં જાહેર થયું છે. વસ્તુનો જે સ્વભાવ એને કર્યો નથી, પણ એને જાણીને પ્રદર્શિત કર્યો છે. બસ એટલી વાત છે. પર પ્રત્યે નહીં વર્તતા હોય એવો પરિણામ નાસ્તિક લીધો, સ્વ પ્રત્યે વર્તતો એવો પરિણામ, અને પર પ્રત્યે નહીં વર્તતો એવો પરિણામ, એવા પરિણામ સમયે દુઃખક્ષયનું કારણ છે. આમ કીધું તો મોક્ષ ન્યાય આ દુઃખક્ષય લીધો છે, જેમાં સર્વ દુઃખનો ક્ષય હોય તેને અથવા એકલો પરમાનંદ હોય તેને મોક્ષ કહેવામાં આવે છે. પછી એવા પરિણામ સમયે દુઃખક્ષયનું કારણ છે, મોક્ષનું કારણ મોક્ષ માર્ગ છે. એવા શુદ્ધ પરિણામથી મોક્ષનો માર્ગ ઉત્પન્ન થાય છે. એટલે એમ કહ્યું કે શુભ અને અશુભ પરિણામ બંધ માર્ગ છે, અને શુદ્ધ પરિણામ સ્વરૂપ પ્રત્યેનો, પર પ્રત્યેનો નહીં અને સ્વરૂપ પ્રત્યેનો જે પરિણામ તે મોક્ષનું કારણ છે. એક બંધનું કારણ છે, એક મોક્ષનું કારણ છે. એમ બંધ માર્ગ અને મોક્ષ માર્ગની આમાં આડકતરી રીતે પ્રસિદ્ધિ કરવામાં આવે છે. ટીકા. પ્રથમ તો પરિણામ દ્વિવિધ છે, પરદ્રવ્ય પ્રવૃત્ત અને સ્વદ્રવ્ય પ્રવૃત્ત. હવે આમ દ્વિવિધ પણ લીધું, પેલું રાગમાં દ્વિવિધ પણ લીધું હતું કે રાગમાં શુભ રાગ હોય અને રાગમાં અશુભ રાગ હોય, પણ એ બંને બંધનું કારણ છે. એક પુણ્યબંધનું કારણ અને એક પાપબંધનું કારણ. હવે અહીંયા પરિણામની જે દ્વિવિધતા એ બે પ્રકાર છે, તેમાં એક પરદ્રવ્ય પ્રત્યેની પ્રવૃત્તિ વાળા પરિણામ છે અને એક સ્વદ્રવ્ય પ્રત્યેની પ્રવૃત્તિ વાળા પરિણામ છે. પરિણામ દ્વિવિધ છે, પરદ્રવ્ય પ્રત્યે પ્રવર્તતો પરિણામ તે પરદ્રવ્ય પ્રવૃત્ત છે, સ્વદ્રવ્ય પ્રત્યે પ્રવર્તનું પરિણામ તે સ્વદ્રવ્ય પ્રવૃત્ત છે. તેમાં તે બંનેમાં તે પ્રત્યે જેની દિશા છે, પરિણામની દિશા પર સન્મુખ છે, પર પ્રત્યે છે, તે પરદ્રવ્ય પ્રવૃત્ત છે. એટલે પરદ્રવ્યના લક્ષ્ય જે પ્રવૃત્તિ થઈ રહી છે તેને પરદ્રવ્ય પ્રવૃત્તિ કહેવાય છે, અને સ્વદ્રવ્ય લક્ષ્યમાં આવીને જે પ્રવૃત્તિ થઈ રહી છે, પરિણામ તો પ્રવૃત્તિમય છે, એને સ્વદ્રવ્ય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તેમાં પરદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ પર વડે ઉપરક્ત હોવાથી, એટલે પરના નિમિત્તે વિકારી હોવાથી વિશિષ્ટ પરિણામ છે. જે પરદ્રવ્યના લક્ષ્ય જે પરિણામ થાય છે એમાં પર સંબંધીની ઉપાધિ આવે છે. આત્મા જે નિર્મળ જ્ઞાન સ્વરૂપ છે ને, જ્ઞાન છે એ તો સ્વરૂપથી નિર્મળ જ્ઞાન સ્વરૂપ છે, અણઉપાધિ નિરુપાધિ ભાવ સ્વરૂપ છે, એ પરદ્રવ્યને લક્ષ્મા લઈને ઉપાધિ વરે છે. વરે છે એટલા માટે કે એનાથી એને લાભ નહીં થતો હોવા છતાં અને નુકસાન થતું હોવા છતાં એમાં એ પ્રવૃત્તિ કરે છે, એટલે ઉપાધિ મરે છે અને ઉપાધિ ભાવ કહેવામાં આવે છે. તો પરદ્રવ્યનું પરિણામ વડે ઉપરક્ત, ઉપરક્ત એટલે મલિનપણું, એને ઉપરક્ત કહેવામાં આવે છે. પરના નિમિત્તે વિકારીપણું, પરના નિમિત્તે ઉપાદાન પોતાનું ને પર જેમાં નિમિત્ત છે એટલે એનું લક્ષ કર્યું છે એને હોવાથી પરદ્રવ્ય પરિણામ એ વિશિષ્ટ પરિણામ છે અથવા એ મલિન પરિણામ છે, વિકાર સહિતની વિશિષ્ટતા મારે એવી છે. અને સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ પર વડે ઉપરક્ત નહીં હોવાથી અવિશિષ્ટ પરિણામ છે. વિશિષ્ટ અને અવિશિષ્ટ એવા બે ભેદ પડ્યા ને. તો સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ રૂપ પરિણામ છે, એટલે જે પરિણામનું લક્ષ અને ધ્યેય પોતાનું પૂર્ણ સ્વરૂપ છે, તેમાં બીજાની ઉપાધિ કોઈ આવતી નહીં હોવાથી, પરદ્રવ્યની કોઈ ઉપાધિ એમાં આવતી નહીં હોવાથી તે સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ અવિશિષ્ટ પરિણામ છે. એમાં કોઈ રાગની વિશિષ્ટતા છે, મલિનતાની કોઈ વિશિષ્ટતા છે, એ નિર્વિકાર પરિણામ છે, શુદ્ધ પરિણામ છે અથવા પવિત્ર પરિણામ છે. ત્યાં વિશિષ્ટ પરિણામના પૂર્વોક બે ભેદ છે. એ જે વિકારી પરિણામ છે એના શુભ અને અશુભ નામના પૂર્વે કહેલા એવા બે ભેદ છે. શુભ પરિણામ અને અશુભ પરિણામ, બે ભેદમાં શુભ પરિણામ અને અશુભ પરિણામ. તેમાં તે બંનેમાં પુણ્યરૂપ પૂદગળના બંધનું કારણ હોવાથી શુભ પરિણામ પુણ્ય છે, અને પાપરૂપ પૂદગળના બંધનું કારણ હોવાથી અશુભ પરિણામ પાપ છે. આ રીતે પૂદગળના સ્વભાવ પ્રકૃતિ સ્વભાવ છે એના નામનો ઉપચાર જીવના પરિણામ ઉપર કરવામાં આવે છે. શું પરિણામ ને લઈને પૂતગળની પુણ્ય પ્રકૃતિ બંધાતી હોવાથી કર્મ સામાન્ય પીડ્યા છે ને, કારણ વર્ગણાનો જથ્થો વાતાવરણમાં, એમાંથી પુણ્યની શુભ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ એમાં પરિણમન થાય છે અને આત્માની સાથે અમુક સ્થિતિ પર્યંત સંબંધ સંયુક્તપણે રહે છે, એટલે એને પુણ્ય બંધ કહેવામાં આવે છે. એનું નિમિત્ત જે પ્રકારનું પરિણામ છે એ પરિણામને જ પુણ્ય કહેવામાં આવે છે, કે આ શું કરે છે કે આ પુણ્ય કરે છે, આ શું કરે છે કે આ પાપ કરે છે. ખરેખર પુણ્ય બંધ થાય છે એના નિમિત્તે એને પાપ બંધ થાય છે. એ પુણ્ય ને પાપ, શુભ ને અશુભ, એ પ્રકૃતિનો સ્વાદ છે, એ જીવના સ્વરૂપમાં એવો સ્વાદ નથી. ક્યારે એનાથી કહી છે જીવનું જે સ્વરૂપ છે એમાં ક્યારે એવો સ્વાદ નથી, એ પ્રકૃતિનો સ્વાદ છે. અવિશિષ્ટ પરિણામ, એ શુભાશુભની વાત કરી, વિશિષ્ટ પરિણામને અવિશિષ્ટ પરિણામ તો શુદ્ધ હોવાથી, પવિત્ર હોવાથી, નિર્વિકાર હોવાથી, એક છે એટલે એક જાતિના છે, એની જાતિ જુદી જુદી જાત હોતી નથી. આમાં જેમ શુભ જાતિ અને અશુભ જાતિના પરિણામ છે એમ શુભની અંદર કોઈ ભેદ પડતા નથી, એક જ જાત છે. તારતમ્યતામાં ઓછી શુદ્ધતા, વિશેષ શુદ્ધતા, પૂર્ણ શુદ્ધતા, શરૂઆતની જગનની શુદ્ધતા, મધ્યમ પ્રકારની શુદ્ધતા, ઉત્કૃષ્ટ પૂર્ણ શુદ્ધતા, એ બીજો વિષય થઈ ગયો, પણ છે બધા શુદ્ધની જાતિના. તેથી તો એમ કહેવાય છે કે જ્યારે સમ્યક દર્શન થાય અને શુદ્ધતા પ્રગટે ત્યારે એને મોક્ષની શુદ્ધતાનું જ્ઞાન થાય છે, કે મોક્ષ કેવો હોય, પૂર્ણ શુદ્ધતા કેવી હોય, અથવા સમ્યક દર્શનમાં નિજ આનંદના અંશનો અનુભવ થાય ત્યારે કેવળ જ્ઞાનનો પરમાનંદ કેવો હોય એનું જ્ઞાન અહીંયા થાય છે. કેમ કે જાતિનું જ્ઞાન થઈ ગયું ને, એમ પણ જોવું પડે છે. ચોખાનો દાણો ચડ્યો તો આખું બે મણ ચોખા રાંધા હોય, મોટું ટોપ હોય, પાવીઠા ઉપર થોડોક લે દાણો દાબે, ચોખા ચોખા બધા ચડી ગયા છે એમ કહી ગયા. શું કે આ બધા ચોખા ચડી ગયા છે, બેસાડી ગયો 500 માણસને જમાડવા, કે જ નથી કે બધા ચોખાને અડવા જવું પડતું નથી અને જ્ઞાન થઈ જાય છે. સેમ્પલ કાઢે છે ને બુંદીથી દાણા પીઠમાં, ઘઉંનો છે, ચોખાનો છે, ખાંડનો સેમ્પલ કાઢે છે, જોવે આ પાંચમી ગુણ છે એ સૌથી સારી છે. આખી ગુણ ક્યાં નજર હોય સેમ્પલ ઉપર, અને લક્ષમાં આખી ગુણ આવી જાય છે. એટલે એમાં જાત, એમાં એક છે, ભેદ નથી. અવિશિષ્ટ પરિણામ તો શુદ્ધ હોવાથી એક છે અને તેથી તેના ભેદ નથી, એમાં કોઈ ભેદ નથી પડતો. એ પહેલા સમ્યક દર્શન થયા પહેલા મુનિપણાનું જ્ઞાન હોતું નથી, એટલે ગુરુનું ગુરુ સંબંધીનું જ્ઞાન હોતું નથી, એટલે સમર નિદ્રા તત્વનું જ્ઞાન હોતું નથી, અને મોક્ષ તત્વનું એટલે દેવનું પણ સ્વરૂપ એને જ્ઞાનમાં આવતું નથી. એટલું ઓ વિસંજ્ઞાએ અંધો અંધ પડાય એમ છે. ઓ સંજ્ઞાએ ચાલો આમ કરો ને આમ કરો, જેટલો પ્રયત્ન જીવ બહારમાં કરે છે એટલો પ્રયત્ન અંદરમાં કરે તો એને સફળતા મળ્યા વિના. શું કહે છે, તેના ભેદ નથી. તે અવિશિષ્ટ પરિણામ તે કાળે, પરિણામ કાળે એમ જેમ છે, તે અવિશિષ્ટ પરિણામ કાળે સંસાર દુઃખના હેતુભૂત કર્મ પૂતગળના ક્ષયનું કારણ હોવાથી, સંસાર દુઃખના હેતુભૂત કર્મ પૂતગળના ક્ષય સ્વરૂપ મોક્ષ છે, એમ કરીને મોક્ષની વાત કરી દીધી. જ્યારે જીવને પરિણામની શુદ્ધતા નિર્દોષતા પ્રગટે છે ત્યારે એને સંસારના દુઃખમાં કર્મનો ઉદય જે નિમિત્ત થાય છે એ કર્મ તો એને ક્ષય થઈ જાય છે, એ કર્મ એને ખરી જાય છે, એટલે એને દુઃખ સંસારનું કોઈ દુઃખ એને થતું નથી, એટલે કે કર્મક્ષયના સ્વરૂપ એને મોક્ષ, એને મોક્ષની ઉત્પત્તિ થાય છે. આટલો લાભ છે. આ લાભ બતાવ્યો, પેલું નુકસાન બતાવ્યું, એમાંથી તાત્પર્ય કાઢ્યો કે નુકસાનનો રસ્તો છોડવા જેવો છે અને લાભના રસ્તે ચાલવા જેવું. આ એનો સીધો હિસાબ ભાવાર્થ. પર પ્રત્યે પ્રવર્તો એવો શું પરિણામ તે પુણ્યબંધનું કારણ છે અને અશુભ પરિણામ તે પાપનું કારણ છે. પર પ્રત્યે પ્રવર્તો એવો શું પરિણામ તે પુણ્યનું કારણ છે અને પર પ્રત્યે પ્રવર્તો એવો એ બે વિશેષણ લીધું, અશુભ પરિણામ તે પાપનું કારણ છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીએ તો શુભ પરિણામ તે પોતે જ પુણ્ય છે અને અશુભ પરિણામ તે પોતે પાપ છે. તો બોલવાનો વ્યવહાર પણ છે એવો કે કોઈ જીવ પાપ બંને યોગ્ય પરિણામ કરે ત્યારે એમ કહેવામાં આવે છે કે આ પાપ કરે છે. બહુ ટૂંકું કેવું હોય તો આ કર્મ બાંધે છે એમ કહેવામાં આવે છે. કરવી દેવી આ કેવા કર્મ બાંધે છે, કેમ છૂટશે, કેવી રીતે છૂટશે એના પ્રત્યે દુઃખ વ્યક્ત કરવામાં આવે છે. એને દિશાની ખબર નથી ને, અંતરની દિશા સૂજતી નથી, ખરી વાત કરી છે. એટલે એને પરની પ્રવૃત્તિ તો અનાદિની કોઈ ને કોઈ વિષય માં ઉદય અનુસાર હવે જ છે અને એમાં એ તલ્લીન છે અને એમાં ને એમાં ગૂંચવાઈને એ કાળનું નિર્ગમન કરે છે. આયુષ પૂરા થઈ જાય છે એમને. આપણે ભાઈ મોનિકભાઈનું ધ્યાન છે એ રીતે શુભ અને અશુભ પરિણામ ની પ્રવૃત્તિ એમાં જ કાળજીવ નો બહુ ભાગ જાય છે. એ છોડીને શુદ્ધાત્મ દ્રવ્યની પ્રવૃત્તિ કરવા જેવી છે, કેમ કે એની કિંમત સૌથી વધારે છે. આની કિંમત એવી નથી કે એને છોડીને આ કરવા જેવું છે, સમજી શકાય એવું છે કે. અને બહુ પદ્ધતિસર વાત આવે છે પરમાગમોમાં, અને અત્યારે તો ગુરુદેવ પરમાગમને વ્યક્ત કરીને સ્પષ્ટ કરી દીધું. કાલનું પ્રગતિ હતું એવું સરસ હતું. વિષય કયો હતો? સાડત્રીસમો કોષ. ભિન્ન છે રાગાદી પરિણામ, ભિન્ન છે. ભિન્ન છે એટલે અમે સમજ્યા નહીં એમ કરીને પ્રશ્ન ઉઠાવ્યો છે. ભિન્ન કહેતા શું સમજવું? એ વસ્તુરૂપ છે કે અવસ્તુરૂપ છે શું સમજવું? તે અવસ્તુરૂપ છે. હું આત્મા જ્ઞાન સ્વભાવી વસ્તુરૂપ છું અને રાગાદી પરિણામ અવસ્તુરૂપ છે. આના ઉપર વજન છે પરમાર્થનું. ભાઈ તું તારા માટે તું સર્વસ્વ છો અને રાગાદી પ્રવૃત્તિ કોઈ તારા માટે સર્વસ્વ છે નહીં. જેને તું સર્વસ્વ લઈને બેસી ગયો છો એ ખરેખર સર્વસ્વ છે? સર્વસ્વ છે એમ નહીં. બહુ સરસ ન્યાય એ હતો કાલે કે સ્વરૂપને જોતા એ એમાં ભેગા આવતા નથી. આટલા શબ્દો બોલતા હતા ગુરુદેવ. ભારતમાં ભેગા આવતા નથી એટલે શું? એ હોવા છતાં સ્વરૂપમાં એ નહીં હોવાથી એમાં એ સ્વરૂપ અનુભવાય છે ત્યારે એ પણ જુદા અનુભવાતા નથી, કેમ કે એમાં નથી માટે અનુભવાતા નથી. આટલું નો શું કહે? ભેગા આવતા નથી એમ કરવાના. ભેગા આવતા નથી નો અર્થ કે એ ભેગા નથી માટે ભેગા એમાં અનુભવમાં આવતા નથી. શું કી ભાષા છે? ભેગા અનુભવમાં આવતા નથી, ભેગા અનુભવાતા નથી અને ભેગા આવતા નથી એમ કરેલા. એમ કેમ છે? કેમ કે ત્યાં એમાં એ નથી, એમાં નથી તેથી એ અનુભવાતા પણ નથી. આવું જે સ્વરૂપ છે એને જોવું, એને ઓળખવું એ મોક્ષ માર્ગની રીત ને પદ્ધતિ છે. શું કહે છે? સ્વાત્મદ્રવ્યમાં પ્રવર્તતો એવો શુદ્ધ પરિણામ તે મોક્ષનું કારણ છે. સ્વ આત્મદ્રવ્યમાં પ્રવર્તતો એવો શુદ્ધ પરિણામ પોતાના નિજ સ્વરૂપમાં પ્રવૃત્તિમાન, ત્યાં પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ છે એમ તો નહીં પણ વેદ પૂર્વક ની પુરુષાર્થ પૂર્વક ની એમાં પ્રવૃત્તિ હોય એમ છે, અદભુત ને આશ્ચર્યકારી સ્વરૂપ છે ને, સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ છે અને અનંત અનંત અપરિમિત સ્વભાવો જેમાં ચિત્કાર ભરેલા છે, એટલે એમાં એને જોનાર પર્યાય પણ એકદમ તીવ્ર થઈને એને જોવે છે, શિથિલ થઈને જોવે છે એમ છે, મંદ પરિણામે એનું ભજન નથી એમ કે છે, તીવ્ર પરિણામે એનું ભજન છે, પુરુષાર્થનો એની અંદર વેગ ઉપડેલો હોય છે, એટલે સ્વ આત્મદ્રવ્યમાં પ્રવર્તતો એવો એમ પુરુષાર્થ પૂર્વક જેની પ્રવૃત્તિ છે એવો જે શુદ્ધ પરિણામ એ મોક્ષ નું કારણ છે, એવો પુરુષાર્થ મોક્ષ નું એ પૂર્ણ થવાનું કારણ છે, મોક્ષ નું કારણ છે. કેમ કે કોઈ જીવને મોક્ષ નું કારણ ઉત્પન્ન ન થાય અને મોક્ષ ઉત્પન્ન થાય વ્યવહાર છે, કેમ કે પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય બે ભિન્ન પર્યાય છે અને એક પર્યાય બીજી પર્યાય નું નિશ્ચિત કારણ નથી, તેમ છતાં એ આવ્યા વિના મોક્ષરૂપૂર્ણ પર્યાયની ઉત્પત્તિ હોતી નથી થતી નથી એમ જોઈને એને કારણ કરવામાં આવે છે, અથવા એને સુમેળ જોઈને પણ એને કારણ કરવામાં આવે છે, અથવા એની ચડતી ચડતી દશા જોઈને પણ એને કારણ કરવામાં આવે છે, એવી રીતે ભૂમિકામાં પણ આવે છે. રાજુજીને પ્રથમ સમયદર્શનની સિદ્ધિ થાય એ પહેલા એને ઘટતો ઘટતો જે મિથ્યાત્વનો રાગ મિથ્યાત્વનો ભાવ એની વિશુદ્ધિ કરવામાં આવે છે, કસાયનું જે ઘટવાપણું છે અને એક તબક્કો એવા વખત અભાવ થઈ જશે, એવી જે એની ચડતી સ્થિતિ જે છે પરિણામની અને વિશુદ્ધિ કરવામાં આવે છે, એ વખતની વિશુદ્ધિમાં બહુ સુખમર થઈ જતો એવો છે કે કોઈ જીવ સિદ્ધાર્થમાં આવે છે અને શુદ્ધ પરિણામમાં આવવાના છે એના પૂર્વ પૂર્વ પરિણામનો પ્રકાર જોઈને ચડતો પ્રકાર ચડતા પરિણામનો પ્રકાર જોઈને એની ભૂમિકાની વિશુદ્ધિ કરવામાં આવે છે, સિદ્ધિ તરફના પ્રયાણને વિશુદ્ધિ કરવામાં આવે છે, મોક્ષ તરફના પ્રયાણને મોક્ષનો માર્ગ કરવામાં આવે છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીએ તો એ કારણ પણ વ્યવહાર છે, આમ તો એ કારણમાં કાર્યનો ઉપચાર કરીએ તો શુદ્ધ પરિણામ છે મોક્ષ, એના ઉપર સંસ્કૃતિકા. અથ દ્રવ્ય રૂપ પૂર્ણ પાપ બંધ કારણત્વાત શુભાશુભ પરિણામ યોહો પુણ્યપાપ સંનામ શુભાશુભ રહિત સિદ્ધોપયોગ પરિણામસ્ય મોક્ષ કારણત્વમ ચ કથયતિ. આ વાતમાં શું કહેવામાં આવશે કે દ્રવ્ય રૂપ જે પુણ્ય અને પાપ બંધનું કારણ શુભનું અસ્તુ પરિણામ છે તેને પૂર્ણ પાપની સંજ્ઞા એટલે નામ આપવામાં આવે છે, સંજ્ઞા એટલે નામ એ પરિણામને જે નામ દઈ દેવામાં આવે છે, પૂર્ણને પાપ બંધને કારણ જે શુભને અસર પરિણામ છે એ કારણના કારણ કાર્યના કારણનો ઉપચાર કરીને એ પરિણામને જ પૂર્ણને પાપ એવું નામ આપવામાં આવે છે, અને શુભાશુભ રહી સિદ્ધ ઉપયોગ પરિણામ જેમાં શુભને અસર ભાવ નથી એ શુદ્ધ ઉપયોગ છે શુદ્ધ પરિણામ છે તે મોક્ષનું કારણ છે એમ આ દાખલામાં કહેવામાં આવે છે. શુભ પરિણામ હોય પુણ્યમ દ્રવ્ય પુણ્ય બંધ કારણત્વા શુભ પરિણામ પુણ્યમ બંધ છે, દ્રવ્ય પુણ્ય બંધનું દ્રવ્ય કે કર્મની પ્રકૃતિ અને દ્રવ્ય પુણ્ય કહેવામાં આવે છે, પુણ્યની પ્રકૃતિના બંધનું કારણ શુભ પરિણામ જોઈને તેને પુણ્ય કહેવામાં આવે છે, એનું કારણ હોવાથી દ્રવ્ય પુણ્ય બંધના કારણનું કારણ હોવાથી શુભ પરિણામને પુણ્ય કહેવામાં આવે છે. અશુભ પાવ નથી તે જ પ્રકારે દ્રવ્ય પાવ બંધ કારણત્વાત અશુભ પરિણામ પાપન બંધ છે, દ્રવ્યપાદનનું કારણ અશુભ પરિણામને પાપ કહેવામાં આવે છે. શુભાશુભ પરિણામ કયા વિષયમાં અશુભાશુભ પરિણામ છે પ્રશ્ન થાય છે. અન્ય વિષય અન્ય પોતાથી બહાર છે એનો એ જેનો વિષય છે એમાં શુભ અને શુભ પરિણામ હોય છે. એટલે કે પોતામાં શુભ અને શુભ પરિણામ છતાં નાસ્તિક.